હિંમતનગરમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈની તારીખ 11/6/89 તત્વચર્ચા સળંગ પ્રવચન નંબર 246.
થાય છે તો ઉપયોગ પ્રગટ, સામાન્ય ઉપયોગ, પણ એનું લક્ષ્ય અર્થદાર્થ પર જાય છે. એટલે દ્રવ્ય ઇન્દ્રિય નું અવલંબન કરતા એને ભાવ ઇન્દ્રિય પ્રગટ થઈ છે અનંતકાળથી. અને ભાવ ઇન્દ્રિય જેને જાણે છે, એટલે કે ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે છે, એમાં એ અહમ કરે છે, અહમત કરે છે, મારાપણાની બુદ્ધિ કરેલી છે. એટલે ખરેખર ઇન્દ્રિય જ્ઞાન મોહની ઉત્પત્તિનું કારણ અથવા સંસારની ઉત્પત્તિનું મૂળ કારણ છે એમ સંતો ફરમાવે છે. જેને જાણે છે એમાં મોહ રાગ દ્વેષ કહેવાય જાણે તો જ નથી. અથવા ઇન્દ્રિય જ્ઞાન બંને જાણીને તેમાં એકત્વ કરે છે, એને વિભક્ત કરવાની તાકાત ઇન્દ્રિય જ્ઞાનમાં નથી. કેમ કે ઇન્દ્રિય જ્ઞાનનો એકાંતે પર પ્રકાશક સ્વભાવ છે. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આત્માનો અનુભવ થઈ શકતો નથી. એટલે ઇન્દ્રિય જ્ઞાન એ છે, જ્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાનને જીવ અંતર્મુખ થઈને જીતે નહીં ત્યાં સુધી જ્ઞેય જ્ઞાયકનો શંકર દોષ ઉત્પન્ન થાય છે. એટલે કે આ ઇન્દ્રિય જ્ઞાન છે એ ગ્રાહક છે અને પદાર્થ જણાય છે નહીં છે એના ગ્રાહ્ય છે, એવો જ્ઞેય જ્ઞાયકનો સંબંધ એને ઇન્દ્રિય જ્ઞાન છે એકત્ર બુદ્ધિરૂપ ગ્રાહ્ય ગ્રાહક સંબંધ. હવે ખરેખર તો આત્મા જાણનાર છે અને આત્માનું જ્ઞાન છે એ જ ખરેખર જ્ઞેય છે. આત્મા જ જ્ઞેય છે અને આત્મા જ્ઞાન છે એ બોલીને હું જ્ઞાતા છું અને આ પર પદાર્થ મારું જ્ઞેય છે એવા અભિપ્રાયમાં મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે, ક્રાંતિ થાય છે, અધિવસાન થાય છે. એટલે સંતોએ ઇન્દ્રિય જ્ઞાન વડે ઇન્દ્રિય જ્ઞાનના નિષેધ દ્વારા અતિન્દ્રિય જ્ઞાનમય આત્માની ઉપલબ્ધિ કરવાનો ઉપદેશ આપ્યો છે. કેમ કે ખરેખર ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાનમય આત્મા એ બે વચ્ચે જ ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાનની શરૂઆત ત્યાંથી થાય છે. એટલે હું પરને જાણું છું એ ભ્રાંતિ કહી, હું પરને જાણું છું એને અધ્યોષણ પણ કહ્યું. માટે ઇન્દ્રિય જ્ઞાનની જીતવી એ ઘણી જરૂરી ચીજ છે. કેમ જીતા? કે હું પરને જાણતો જ નથી, મને જાણનારો જણાય છે. જ્યારે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર શરૂઆત થોડા ટાઈમ માટે અટકી જાય છે અને હું એ જાત્યંતર જ્ઞાન, આત્મજ્ઞાન, વિકલ્પ વિનાનું જ્ઞાન, નય જ્ઞાન વિનાનું જ્ઞાન, એક જુદું જ આત્મજ્ઞાન પ્રગટ થાય છે, એમ આત્મા દર્શન થાય છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનને જીતવું બહુ જરૂરી છે. સમયસારની 31મી ગાથામાં મોહને જીતવાની વિધિ કે ઇન્દ્રિય જ્ઞાનને જીતો તો મોહ જીતાઈ જશે, તો જીતેન્દ્રિય જીવની વ્યાખ્યા ચોથા ગુણસ્થાને લાગુ પડી. પછીની 32મી ગાથામાં ચારિત્ર મોહ જીતવા માટેની બે ગાથા ઉપશમ શ્રેણી ક્ષપક શ્રેણી છે. પણ મૂળ ઇન્દ્રિય જ્ઞાન છે એ ઇન્દ્રિય જ્ઞાન આત્માથી સર્વથા ભિન્ન છે. જેમ કેવળ જ્ઞાન ભિન્ન છે એમ ઇન્દ્રિય જ્ઞાન ભાવ ઇન્દ્રિય પણ આત્માથી સર્વથા ભિન્ન છે. કથનચિત ભિન્ન અભિન્ન નથી. મતી સુખ જ્ઞાન ને કેવળ જ્ઞાન તો કથનચિત ભિન્ન અભિન્ન છે, પણ ઇન્દ્રિય જ્ઞાન તો સર્વથા ભિન્ન છે. કેમ કે જ્ઞેય તત્વ છે, જ્ઞાન તત્વ નથી. જ્ઞાન નહીં હૈ, જ્ઞાન નહીં હૈ કા કારણ ક્યા? કે ઉસમે આત્મા કા અનુભવ નહીં હોતા હૈ. જ્ઞાન નહીં હૈ ઉસકા નામ ગેય રખા 31મી ગાથા. ગેય જ્ઞાની નહીં. જ્ઞાન ઇસકા નામ કે જિસમે આત્મા જાનને મેં આવે, અનુભવ મેં આવે, ઉસકા નામ જ્ઞાન હૈ. જો ઉસમે આત્મા અનુભવ મેં નહીં આવે તો જ્ઞાન નહીં હૈ મગર ગેય હૈ.
ભેદ તો સમજવા માટે છે. અરે આ વાત નો અત્યારે બહુ દુઃખ થઈ ગયું છે. ઊંચા પદ ધરાવનારા પણ વ્રત કરો, તપ કરો, ભક્તિ ભક્તિ કરો ને તમારું કલ્યાણ થઈ જશે એવી પ્રરૂપણા કરે છે. પણ ભાઈ, સ્વભાવ કરતા કરતા શુદ્ધતા થશે એવી પ્રરૂપણા સમ્યક નથી, કેમ કે શુભરાગ કોઈ શુદ્ધતાનું સાધન કે કારણ નથી. આ શેઠિયાઓ મોટા મોટા બંગલા બંધાવે, કોણ બંધાવે એ તો કથન છે. પછી બંગલાનું વાસ્તુ લે ત્યારે મોટો ઉત્સવ ઉજવે છે, પણ એ તો પર ઘર બાપુ, તારું ઘર નહીં. ભગવાન તારા સ્વઘરમાં તો ચૈતન્યની અનંત શક્તિઓ ભરી છે. તે નિજ ઘરનું, નિજ ચૈતન્ય ધામનું તારે વાસ્તુ લેવું હોય તો તારા અભેદ સ્વદ્રવીની દ્રષ્ટિ કરવી પડશે. અને નિમિત્તની નહીં, પર્યાયની નહીં, રાગની નહીં, ને ગુણ ભેદની નહીં. ધ્રુવ સ્વભાવ એ ધ્યાયક ભાવ સ્વદ્રવી છે, એની દ્રષ્ટિ કરવાથી સ્વઘરનું અનંત સુખ ધામનું વાસ્તુ થાય છે. આવી વાત છે. હવે ક્યાંય આવી તત્વની વાત સાંભળવા મળે નહીં, ને પૈસા અરવામાં, ને બૈરા છોકરામાં સાચવવામાં, ને વિષય કસાયના ભોગમાં એમ ને એમ જિંદગી વિચારની વિચારાની ચાલી જાય. માંડ કોઈક થી કલાક બે કલાક કદાચ સાંભળવાનો વખત મળે તો કુગરૂ વિચારાને લૂંટી લે. વાણિયા એમ તો બીજે ન છેતરાય, પણ અહીં ધર્મમાં છેતરાઈ જાય છે. દાન કરો, ભક્તિ કરો, સમય શિખર ને શત્રુંજયની જાત્રા કરો, બસ પછી શું શું છે કે આ ધર્મ. આવો ઉપદેશ મળે ને વાણિયા છેતરાઈ જાય. લોભિયા ખરા ને, વધે સસ્તું શોધે. સસ્તો માર્ગ શોધી લાવે પણ મોંઘો પડી જાય, કેમ કે એમાં ક્યાંય ધર્મ નથી. બિચારા ધર્મ ના નામે છેતરાઈ જાય. ત્યારે કોઈ વળી કહે છે, પણ સમયસિકરની યાત્રાનો તો બહુ મહિમા કર્યું છે. કહ્યું છે કે એક વાર બંધે જો કોઈ તાકો નરક પશુ ગતિ નહીં હોય. અરે ભાઈ, શુભ ભાવથી પુન બંધાતા એક વાર કદાચ નરક પશુ ગતિ ન મળી તો તેમાં શું ફાયદો થયો તને? સ્વર્ગનું આયુષ પૂરું કરીને અજ્ઞાનવશ પશુ થશે અને પછી નરક જશે. અને તને પુણ્યનું ફળ દેખાય છે, પણ અજ્ઞાનનું ને મિથ્યાનું ફળ નથી દેખાતું.
જો આ પુણ્યનું ફળ દેખાય છે,
પુણ્યનું ફળ દેખાય છે, ને અજ્ઞાનનું ફળ નથી દેખાતું. આહા ભાઈ, ખરેખર
આ પુરુષ તો પુરુષ છે.
ઓ,
પુણ્યનું ફળ દેખાય છે,
અજ્ઞાનનું ફળ નથી દેખાતું.
આ એવું કે પુણ્યનું ફળમાં તો લિમિટેડ
લિમિટેડ
કાળમાં તને અનુકૂળતા દેખાશે. વિખ્યાતોના પાપમાં ઓહો અનંત કાળ સુધી થાય છે. અનલિમિટેડ છે વિખ્યાતોનું ફળ. પુણ્યનું ફળ લિમિટેડ છે, મર્યાદિત કાળ પૂરતો. કાળ ને ભાવ બે મર્યાદિત છે. પુણ્યનો વિખ્યાતોનું ફળ કાળ અપેક્ષા ને ભાવ અપેક્ષા એ અનંત. કાળ પણ અનંતો, ભાવ પણ તીવ્ર દુઃખ. યાત્રા તો હોય નઈ, એટલે એ તો ઉપદેશ આપી નઈ કઈ. એ પ્રતિજ્ઞા લઈ લીધી. હવે 4 મહિના સુધી સામાયિક રોજ કરો. વિદ્યાર્થીના દોષ ની કોઈ વાત જ કરતું નતું. શાસ્ત્ર માં બધું પણ કોણ શાસ્ત્ર માં હતું.
તને પુણ્ય નું ફળ દેખાય છે,
દેખાય છે,
અને અજ્ઞાન ને મિથ્યાત નું ફળ નથી દેખાતું.
એટલી મૂર્તા શીખી છું. જ્ઞાન ભીડાઈ ગયું, જ્ઞાન શક્તિ, વિવેક શક્તિ ભીડાઈ ગઈ, વેદના ની શક્તિ ભીડાઈ ગઈ.
બાપુ, મિથ્યાત ભાવ નું ફળ પરંપરા નિગોજ છે ભાઈ. જ્યાં સુધી આતંક જ્ઞાન નથી, સ્વભાવનું સાધન નથી, સ્વરૂપના પ્રતીતિને વિશ્વાસ નથી, તો ક્રિયાકાંડના આલંબને એકાદ ભાવ સ્વર્ગનો મળી જાય. પણ પછી ત્રિયંજ થઈને નરક કે નિગોદમાં જીવ ચાલ્યો જશે, તેને ભવનો અભાવ નહીં થાય. ભવના અભાવનું સાધન તો સ્વભાવના આલંબનથી જ પ્રકટ થાય છે. આ સાધકને વર્તમાન નિર્મલ વિતરાગી ભાવના ભવનનું કારણ આત્માની કરણ શક્તિ છે. પ્રશ્ન. હા, પણ તે ઉત્કૃષ્ટ સાધન કયું છે? પણ જગત સાધન બીજું કઈ છે કે નહીં બોલો? ઉત્કૃષ્ટ સાધન તો
ઉત્કૃષ્ટ સાચું સાધન જગત ની બીજું છે કે નહીં?
હા, એમ
એ પ્રશ્ન કરે. ઉત્કૃષ્ટ છે એમને મંજૂર છે, પણ બીજું જગત નિયમ અર્જન
પણ આમાં ત્યાં કાઢ્યું એને. ઉત્કૃષ્ટ એટલે એકમાત્ર સાધન.
એકમાત્ર
સાધન બીજું કઈ છે કે નહીં? એમ કે દયા દાન વ્રત આદિ શુભભાવ થાય તે જગન સાધન છે કે નહીં? ભાઈ બહુત પક્ષ હો ગયા હે, તો શુભભાવ કા પક્ષ બહુત ભયંકર
અતિ ભયંકર. પાપનો પક્ષ છૂટે પણ ભૂલના પક્ષ માંથી છૂટવું અને ઇન્દ્રિય જ્ઞાન ના પક્ષ માંથી છૂટવું
જગન સાધન છે કે
નહીં? જ્ઞાન જ્ઞાન નથી એટલું કહ્યું, પછી તો નહીં પણ નથી. જ્ઞેયથી પણ વ્યવહાર થવો પડે, જ્ઞેયથી વ્યવહાર થાય એમ કહ્યું ને, તો ઇન્દ્રિય જ્ઞાન નહીં છે, જાણવા લાયક નથી. આત્માને જાણે તો ઇન્દ્રિય જ્ઞાન ને જાણો ક્યારો?
આરોપ દઈને ઉપચાર થી સાધન
કયું? ઘણા આવે બાર વગર,
પણ તે નિયમરૂપ સાધન નથી, તે સાધન જ નથી.
નિયમરૂપ સાધન નથી પણ આપવા દૂધ તો છે કે નહીં? પછી કઈ
સાધન ઉત્કૃષ્ટ સાધન એટલે એકમાત્ર નિયમરૂપ સાધન. બરાબર, ઉત્કૃષ્ટ સાધન એટલે એકમાત્ર
એકમાત્ર
નિયમરૂપ સાધન, એવો અર્થ થાય છે. સમજાણું કઈ? ભવના છેદરૂપ સાધકનું ખરું સાધન એકમાત્ર આત્મનિશ્ચિત નિર્મળ પરિણત સાધન શક્તિ છે. આવી વાત છે. આમાં થોડા શબ્દે ઘણી બધી વાત કરી છે. અનંત ગુણધામ પ્રભુ આત્મામાં એક ચારિત્ર ગુણ છે, તે ચારિત્ર સ્વભાવમાં કરણ સાધન શક્તિનું રૂપ છે, જેથી વિતરાગી પર્યાયનું કારણ તે ચારિત્ર ગુણ થાય છે. અર્થાત ચારિત્ર ગુણ વડે આત્મા પોતે સાધન થઈને ચારિત્રની વિતરાગી દશા રૂપ પરિણમે છે. ઓહો, ચારિત્રની અવકાશા વિતરાગી પરણતી સંત મુનિવરોને હોય છે ને, તેનું સાધકતમ સાધન અંદર ચારિત્ર પરણત આત્મા છે. આ મુનિવરોને તેમની દશામાં પ્રચુર આનંદનું વેદન હોય છે. સમ્યક દર્શનમાં આનંદનું વેદન છે, પણ પ્રચુર આનંદનું વેદન નથી. વિતરાગી નિર્ગ્રંથ દિગંબર સંત મુનિવરને પ્રચુર આનંદનું વેદન હોય છે. જુઓ, વસ્ત્ર સહિત હોય તો કોઈ સાધુ નથી, તેમજ ખાલી વ્રત તપના સાધન કરે તે સાધુ નથી, કારણ કે તો બધો રાગ છે ને બંધનું કારણ છે. ભાઈ, ત્રણ લોકના નાથ કેવલી પરમાત્માએ કહેલી વાત અહીં સંતો વાળતિયા તરીકે જાહેર કરે છે. જન્મ મરણ મટાડવાના બીજરૂપ સમ્યક દર્શન છે. ઓ, સમ્યક દર્શનનો મહિમા અપાર છે. ધર્મનું મૂળ સમ્યક દર્શન છે, તેથી સમ્યક દર્શન પ્રકટ કરવું તે ધર્મ નામ ચારિત્રનો ઉપાય છે. બરાબર. ચારિત્ર દશા જેને પ્રગટ થાય તેને બહારમાં દેહની નગ્ન દશા થઈ જાય છે. બહારમાં દેહથી નગ્ન અને અંદર રાગથી નગ્ન એવી વિતરાગી સંત મુનિવરની ચારિત્ર દશા હોય છે. તેને વચ્ચે પાંચ મહાવ્રતનો વિકલ્પ આવે છે, પણ તે કઈ ચારિત્ર નથી, ચારિત્રનું સાધને નથી. અંદર સ્વરૂપમાં પ્રચુર આનંદપૂર્ણ રમણતા હોય તે ચારિત્ર છે. તે ચારિત્રનું સાધન, તે ચારિત્રનું સાધન શું? કે પાંચ મહાવ્રત ને પાંચ સમિતિનો વિકલ્પ તે સાધન છે કે ના, તે સાધન નથી. ચારિત્ર ગુણમાં કર્ણ શક્તિનું રૂપ છે, જેથી આત્મામાં નિસ્વભાવ સાધન વડે વિતરાગી ચારિત્ર પર્યાનુભવન થાય છે. આવો માર્ગ છે ભાઈ. વસ્ત્ર સહિત કોઈ માર્ગ નથી, ને વ્રતાદિ ના રાગને સાધન માને તે માર્ગ નથી, એ તો ઉન માર્ગ છે. આત્માના આનંદના ભોગનું કારણ બહારની ચીજ નથી. સ્ત્રીના શરીરનો કે ગુલાબ જાંબુનો ભોગતા આત્મા નથી, પરંતુ તે પદાર્થોના ભોગ કાળે આને જે રાગ થાય છે તે રાગનો તે ભોગતા છે, પણ તે આકુળતાનો ભોગ છે. હવે જેને અનાકુળ આનંદનો ભોગવટો છે તેના આનંદનું કારણ નામ સાધન કોણ? અનાકુળ આનંદનો ભોગ કરવો હોય તો તેના સાધનની શોધ અવશ્ય કરવી જોઈશે. અહીં કહે છે કે તારા આનંદનું સાધન અનંત શક્તિવાન એવો તું જ છો. તારામાં, તારા આત્મામાં એક સાધન શક્તિ ત્રિકાલ પડી છે, તેથી શક્તિવાનને શોધવાથી તેમાં અંતર્મુખ દ્રષ્ટિ કરવાથી તારો આત્મા જ તને અનાકુળ આનંદનું સાધન થઈને અનાકુળ આનંદનો ભોગ આપે છે. માટે સહજાનંદી નિજાનંદી પ્રભુ આત્માને જ સાધન જાણીને તેમાં અંતર્મુખ થા. સમજાય છે કઈ? અનાકુળ આનંદનું વેદન તેનું નામ ધર્મ છે. તેથી અનંત ગુણ નિધાન નિજ આત્મ દ્રવ્ય ધ્રુવ ત્રિકાળી નો આશ્રય કરતા શક્તિઓ વડે આત્મા સ્વયં સાધન રૂપ થઈને પોતાની નિર્મળ પર્યાયો ને ઉત્પન્ન કરે છે. આ છે સંકિર્તી માંડીને પંચ પરમપદ પર્યંતના સ્થાનોની સિદ્ધિના સાધનનું રહસ્ય. વાહ. હવે જૈનમાં જન્મીને પણ લોકો ડમો અરિહંતાણમ ઇત્યાદિ પંચ પરમેશ્વરીના જાપ જપે, પણ એની સિદ્ધિનું સાધન શું એનો વિચાર સુધા ન કરે. અરે ભાઈ, નમસ્કાર મંત્રના જાપ તો એણે અનંત વાર કર્યા છે, પણ એથી શું લાભ? એ તો શુભ રાગ છે. એમાં પંચ પરમપદ રૂપ ધર્મ ક્યાંથી આવે? પંચ પરમપદ રૂપ ધર્મ દશાના કારણ રૂપ સાધન રૂપ તો અંદર સાધન સ્વભાવમય આત્મા છે. માટે જાપના વિકલ્પના આશ્રયથી ખસી ભગવાન આત્માના આશ્રયમાં જા. એમ કરતા તારો આત્મા જ નિસ્વભાવ સાધન વડે પંચ પરમપદ રૂપ થઈ તેને તને સાધનની સિદ્ધિ કરાવશે, દેશે. આ સિવાય બીજી કોઈ રીતે સાધેની સિદ્ધિ નથી. આચાર્ય દેવે સ્વયં કળશમાં કહે છે, સતત મનુભવામો અનંત ચૈતન્ય ચિન્નમ નખલુ નખલુ યસ્મા તન્યથા સાધે સિદ્ધિ. આ આત્માનો આ સ્વભાવ જ એવો છે કે તેને સાધન બનાવીને અનંતા જીવો એ સિદ્ધ પદ સાધ્યું છે, અને સ્વભાવના સાધન વડે જ અનંતા જીવ સિદ્ધ પદે સાધશે. એ સ્વભાવ સિવાય બારમાં નિમિત્તમાં કે રાગમાં સાધન શોધનારાને તો સંસારની સિદ્ધિ થશે, અર્થાત તે સંસારમાં જ રખડશે. ભાઈ, સાધકને પોતાનો આત્મ સ્વભાવ જ પ્રતિ સમય નિર્મળતાનું સાધન થાય છે. આત્મામાં સાધન શક્તિ છે, સાધન શક્તિ તો ત્રિકાલ છે, પણ પોતે સ્વસન્મુખ થઈ એની સ્વભાવ સાધનને ગ્રહેતોને સ્વસન્મુખ થઈને સ્વભાવ સાધનને ગ્રહે તો સંકેત થઈ સાધક દશા અવશ્ય પ્રગટ થાય છે. આહા, ત્રિકાળી દ્રવ્યને સાધનપણે ગ્રહતા જ જ્ઞાનાદિ અનંત ગુણો પોતપોતાની નિર્મળ પર્યાયો રૂપ પરિણમી જાય છે. પ્રવચન સાર ગાથા 21 ની ટીકામાં કહ્યું છે કે કેવલી ભગવાન સ્વયંમેવ સમસ્ત આવરણના ક્ષયની ક્ષણે જ અનાદિ અનંત અહેતુક અને અસાધારણ જ્ઞાન સ્વભાવને કારણપણે ગ્રહવાથી તુરત જ પ્રકટતા કેવલ જ્ઞાનોપયોગ રૂપ થઈને પરિણમે છે. જો આમાં કેટલી સ્પષ્ટ વાત છે, કેવલ જ્ઞાનનું સાધન બીજું કોઈ છે જ નહીં, ને પોતાનો જ્ઞાન સ્વભાવ જ કેવલ જ્ઞાનનું સાધન છે. આવી રીતે શ્રદ્ધા આનંદ આદિ બધી શક્તિઓના પરિણમનમાં સમજી લેવો. ભાઈ, આ તો તારા ઘરમાં પૂંજી છે તેની વાત ચાલે છે. તારી પૂંજીમાં અનંત ગુણ સ્વભાવ છે, તેમાં એક કરણ સાધન સ્વભાવ છે કે જે વડે પ્રત્યેક ગુણનું સમય સમય નિર્મળ નિર્મળ કાર્ય થાય તેનું આત્મા સાધન થાય છે. ત્યારે કોઈ કહે છે, હા પણ આ તો નિશ્ચયની વાત છે. ભાઈ, તું એને નિશ્ચયની વાત કહે છે એમ કઈ અવગણ ના કરે, પણ નિશ્ચય એટલે સત્ય વાત છે ને વ્યવહાર તો ઉપચાર છે. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ સમજાયું છે. ત્યાં કહ્યું છે કે જીનો માર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે, તેને તો સત્યાર્થ એમ જ છે એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને એમ નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે એમ જાણવું. અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નેઓનું ગ્રહણ છે, પણ બંને નેઓના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે એવા બ્રહ્મરૂપ પ્રવર્તવાથી તો બંને નેઓ ગ્રહણ કરવા તૈયાર નથી. પંડિત પ્રવર ટોરમલજીએ કેટલી બધી સ્પષ્ટતા કરી છે, પણ અરે જીવે ભગવાનનો માર્ગ રુચિ લાવીને સાંભળ્યો નથી. બસ એમ ને એમ વ્રતાદિને સાધન માની આંગે જ રાખે છે. પણ બાપુ, મુનિવ્રત ધાર અનંતવાર દેવક ઉપજાયો, પે નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ના પાયો. જુઓ આમાં શું કહે છે કે સુખ લેશ ના પાયો, એનો અર્થ એ થયો કે એ પરિણામ દુઃખ છે. પંચ મહાવ્રત પાડ્યા એનાથી લેશ સુખ ન થયું, દુઃખ થયું. આહા, અજ્ઞાનીને બહારનું ચારિત્ર દ્રવિચારિત દુઃખનું સાધન થાય છે. ભાઈ, તેને આ અઘરું પડે છે, પણ આ સત્ય છે. આ ચારિત્ર કોને કહીએ કે જેમાં અંદર પ્રચુર આનંદની લહેર ઉઠે તેનું નામ ચારિત્ર છે, અને આત્મ સ્વભાવ જ તેનું સાચું સાધન છે. વ્રતાદિને સાધન ક્યાં છે તો ઉપચારથી છે, મતલબ કે એમ નથી, ધર્મી તો એને હે જાણે છે ને અજ્ઞાની તેને ઉપાદે જાણે છે. બંનેમાં આવડો મોટો ફેર છે. આવી ગજબ વાત છે ભાઈ. પાત્ર સમજનાર હોય તેને આ કહેવાય છે, પોતાની પાત્રતા ન હોય તેને સાક્ષાત કેવલીની વાણી પણ શું કરે. પાત્રતા પોતાથી પ્રગટ થાય છે, પરથી નહીં. આ પાત્રતા શું ચીજ છે કે જેનાથી સમ્યક દર્શન પામે તેને પાત્રતા કહીએ. ઓહો, સમ્યક દર્શનની સાથે સિદ્ધ પદ જોડાયેલું છે, મતલબ કે જેને સ્વભાવના આશ્રયે સમ્યક દર્શન રૂપી બીજ ઉગી તેને તે સ્વભાવના સાધન વડે સિદ્ધપદ રૂપી પૂનમ થશે જ થશે. ઓહો, આવો ની સ્વભાવ સાધનનો અલૌકિક મહિમા છે. સમજાય છે કઈ?
હા છે, 10 મિનિટ છે.
યુવાન રાજકુમાર ને જમશેદપુરી ના લોડા ગાળવાની ભઠ્ઠીમાં જીવતો નાખે ને જે દુઃખ થાય તેનાથી અનંત ગુણી ઉષ્ણતા નું દુઃખ પેલી નર્ક માં છે. ભાઈ આવા આવા બહુતે અંતવાર કર્યા છે, તારું દુઃખ દેખનાર ને પણ રુદન આવ્યા છે. અરે રે, તારા મૃત્યુ પાછળ તારી માતા રુદન ના આંસુ ના એક એક બૂંદ ના સંગ્રહ થી દરિયા ના દરિયા અનંત દરિયા ભરા એટલા પરંતે કર્યા છે. બહુ ગંભીર વાત છે ભાઈ. જેને સંસાર ના પરિભ્રમ નો થાક લાગ્યો હોય એવો કોઈ જીવ પાત્ર થઈને સ્વદ્રવિ સંકુપ થી સ્વભાવના ગ્રહણ વડે સંકેત પ્રગટ કરી દે છે. હા હા, તે ધર્મી જીવ વિશેષ વૈરાગ પામીને સ્વરૂપની રમણતા કરવા એકલો જંગલમાં ચાલ્યો જાય. કોઈ સાથે નહીં, કોઈ આહાર દેનાર નહીં, કોઈ શરીરની રક્ષા કરનાર નહીં, કોઈ ભેદ સાથે નહીં. અંદર એકત્વના આલંબનમાં રહી અંતરના આનંદની લહેર કરવા એકાંત જંગલમાં ચાલ્યો જાય. મુનિ થતા પહેલા માતા પાસે રજા માંગે. માતા રજા, માતા રડે તો કહે કે એક વાર રુદન કરી લે. હવે હું કોલ આપું છું કે ફરી બીજી માતા નહીં કરું. સ્વભાવના ઉગ્ર આલંબનમાં રહી ચારિત્રની ઉગ્ર સાધના કરીશ. આજે જ ચારિત્રના આનંદની દશાને હું અંગીકાર કરવા માંગુ છું. રજા આપ લ્યો, અત્યારે તો આવી વાતે સાંભળવા મળે નહીં, પણ જન્મ મરણના રોગ મટાડવાની આ જ દવા છે. આત્માનો આશ્રય લેવો એ જ ઔષધિ છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં ઔષધ વિચાર જ્ઞાન. નિમિત્ત સાધન ને રાગ સાધન એવી ભ્રાંતિ સમાન કોઈ રોગ નથી. મિથ્યાત મહારોગ છે. સતને જાણનારા ગુરુની આ આજ્ઞા છે કે સ્વદ્રવિના આશ્રયમાં જતા ધર્મ થશે. તારો સ્વભાવ જ તારા ધર્મનું સાધન છે. વિચાર અને ધ્યાન તે ઔષધિ છે. સ્વરૂપની એકાગ્રતા રૂપ ધ્યાન તે ઔષધિ છે. આ સિવાય બહારના ઔષધ બધા દૂર જાણી છે, ઉપાય નથી. આ પ્રમાણે અહીં કરણ શક્તિનું વર્ણન કર્યું છે. આ
શાસ્ત્ર છે તે જ્ઞાનનું સાધન છે, નવ તત્વ તે શ્રદ્ધાનું સાધન છે, અને છકાય જીવની દયા પાડવી તે ચારિત્ર નિમિત્તનો નિષેધ કરશો તો કોઈ શાસ્ત્ર વાંચશે અને નવ તત્વનું સંધાન છોડી દેશે તો વ્યવહાર સંધાન વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર જ્ઞાન પ્રતિ ભ્રષ્ટ થશે. અરે બાપુ, એ તો ભ્રષ્ટ નહીં થાય. આત્માને આશરે જ્ઞાન દર્શન ચારિત્ર પ્રગટ થશે ત્યારે આ સાધન શક્તિ છે ને ઊંચી છે. જગત આખું પોતાને સાધન માને છે, ત્રણને સાધન અને એનો ચોખ્ખો સમય સારો નિષેધ પણ કર્યો છે. શું થાય તો પોતાને પોતે પોતે ઉપાદાનથી તૈયારી કરતી થાય. ચાલો હવે સંપ્રદાન શક્તિ આવે છે. 44 મિનિટ 44-45 છે, 43-44 તારીખ શરૂ કરો. કોઈ તો નહીં થાય
સંપ્રદાન શક્તિ. પોતાથી દેવામાં આવતો જે ભાવ તેના ઉપેપણામય એટલે તેને મેળવવાના યોગ્યપણામય તેને લેવાના પાત્રપણામય સંપ્રદાન શક્તિ.
દેવું ને લેવું બે પોતાથી દેવામાં આવતો એમ ને. આત્મા દે છે, આત્મા લે છે. પોતે ખાય ને પોતે આવે છે.
આપ બનાવે આપે ખાય.
નિશ્ચયવાદી જીવો છે માટે આપણે એની વાત કરવી હોય. ઓલો આવે તો ક્યારે વાત કરતો હોય, એનું કઈ ઠેકાણું ઠેકાણે પડશે ખરો ટાઈમ લાગશે. ચાલો.
આચાર્ય ભગવાને ભિન્ન ભિન્ન પ્રકારે શક્તિઓનું અદ્ભુત વર્ણન કર્યું છે. અનંત શક્તિનો
હવે કોઈની પાસેથી આનંદ લેવા માંગે તો ક્યાંથી મળશે?
આનંદનું સાધન આત્મા છે, બહારમાં આનંદનું સાધન કોઈ છે જ નહીં.
આપી બનાવે ને આપી ખાવે અને પછી થાક લાગે નહી. શું
ખાવત નહી
ખાવત નહી અગાવે
અગાવે થાકે નહી લાગે
થાકે નહી અગાવે થાકે. સિદ્ધ ભગવાન સાદી અનંત ભોગવે છે. સભામાં થાક હોય તો વિભાવમાં થાક હોય તો ચાલો કાલે ફરીથી લેશું.
એક કરણ શક્તિ તો બસ, એક કરણ શક્તિ,
સાધન શક્તિ, કરણ શક્તિ બસ. શાસ્ત્રથી જ્ઞાન નહીં થાય. તમે વ્યવહારને ઉડાડો છો, વ્યવહારને ઉડાડીને નિશ્ચય થાકીએ છીએ. તારું હિત થશે.
બોલો હું તો તુજે સુખી કરને કી બાત કે
બાત કે તેરે
કમ તુ અપના દુખ દુખ કી પકડ છોડના. વ્યવહાર કઈ તો નિશ્ચય કરતી હે, તેરા થોડી નિશ્ચય કરતી.
હા તારો નિશ્ચય તો એવો છો નહીં. ગુરુદેવ સરસ વાત કરી, મે વ્યવહારનો નિશ્ચય કરી છે, માં તારો નિશ્ચય ક્યાં આવ્યો? કેમ કે તું તો એમાં એવો છો નહીં. તને કર્મ નો પદ થયો નથી એમ કઈ છે, તો એમાં તને શું વાંધો આવે? સત્ય કર્મ ની હકાર આવશે, કાળ પાકો નથી. યોગ્યતા પાકી નથી. શ્રી ગુરુ શું કરે છે?
માંગવાની આદત નહી જાય ને, ભલે રોટલો હોય તો માંગવાની આદત નહી જાય.
હાર ભરીને આગળ મૂક્યો હોય તો બારણા બંધ કરી ગોખલો મૂકે અને રાજ્યો બાબા એમ બિન બદલે પોતે ખાય.
એટલે બીજાની પાસે સુખ માંગે છે, માંગણ છે, કેવા માંગે છે? ગુજરાતી છે ને પાછળ.
ચક્રવર્તી ને ઘરે બાગણ હોય તેને માંગવાની ટેવ છૂટે નહીં. ગોખલામાં રોટલી મૂકીને માંગે કે બટકું રોટલો આપજો બા, બટકું રોટલો આપજો બા, અને તે રોટલો લે ત્યારે તેને મન વળે,
મન વળે, સંતોષ થાય.
અરે
એટલે માંગવાની ટેવ પડી ગઈ છે અનંત કાળ થી. એમ કે છે
કુતરો
જમવાનો ટાઈમ હોય 10 વાગે તો જાનીની પાસે આવીને ઓરે કાઈક મળશે કાઈક
પાંચ પર ખુશી લે આ
આશા 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 છે
એવી બેંગ લીધું ખુશી એવી રીતે લીધું એટલે ઈલો આવી તે આ
નિમિત્તાની દ્રષ્ટિ કહો કે પરાથી દ્રષ્ટિ એ સ્વાસ્થ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થવા માટે નો ગુણ જરૂર છે. પરાધીનતા છોડાવે છે.
અજ્ઞાની તેને ભૂલીને શુભાશુભ ભાવ કરીને સુખ લેવા માંગે છે. મને પુન હોય તો ઠીક, બાર ના ભાવ હોય તો ઠીક, એમ બાર માં ભીખ માંગે છે. તે રાંકા ભિખારી છે.
અબજપતિ પેલા અબજપતિ આટલા છે આમ કે પછી કે ભિખારી પછી એક કે નહીં ભિખારી.
સાચી જ વાત છે.
એક રાજા ભાવનગર નો રાજા વ્યાખ્યાન માં આવ્યો સોનગઢ માં. ભાવનગર નો આખો સ્ટેટ નો રાજા મોટો. પછી ગુરુદેવ ને તો કઈ ગમે હોય તો કઈ પછી કેતા 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 આ નાનો માગણ મોટો માગણ. વેપારી હોય નાનું માગે અને મોટો હોય મોટું માગણ. બે માગણ જ છે, સમજી ગયા. પછી વ્યાખ્યાન પૂરું થયા પછી રાજા ઉભી ઉભો થઈ ગયો. વાત તમારી સાથે છે.
બોલું
છે ને કડવી વસ્તુ એને ખોટે જ કરે. શું કેવાય? મીઠાઈ ખોટ કરે પછી ખાઈ જાય. એવી રીતે હસાવે બોલાવે રમાડે પછી એમ મોટો ભિખારી છે.
પણ તે રાગ નો પુણ નો ગુલામ બનાવી દીધો છે. તેને પોતાનો મહિમા ભાસતો નથી. આહા, અંદર ત્રણ લોક નો નાથ ચૈતન્ય ચક્રવર્તી વિરાજે છે. તેનો મહિમા તેને શુભ ભાવના મહિમા આડે ભાસતો નથી. પણ ભાઈ રે, તને બારમાં કોઈ સુખ આપે એમ નથી. તું અંદર જોતો ખરો, અંદર એકલો સુખનો દરિયો વર્યો છે. આહા, જેણે પોતાના સ્વભાવની દ્રષ્ટિ કરી તેને તેની પર્યાયમાં સુખ પ્રગટ થાય છે. આત્મામાં સુખ નામનો ગુણ છે ને. આહા, અંદર એકલો સુખનો સમુદ્ર છે. તેમાં દ્રષ્ટિ કરતા સુખ પર્યાયમાં પ્રકટ થઈ તે પોતા દ્વારા પોતાને દેવામાં આવે છે અને પોતે તે સુખની પર્યાયને લેવાની પાત્રતામય છે. તેથી લેનાર પણ પોતે જ છે. બહારમાં કોઈની સહાય નહીં, અપેક્ષા નહીં. ભાઈ, વિષયોમાંથી સુખ આવે છે એમ તું માને છે એ કેવલ ભ્રમ છે. જો વિશ્વ સુખ આપે અને તને તે પહોંચે એમ તો તને પરાધીનતા આવે. ને પરાધીનને સુખ કેવું? પરાધીનને સ્વપ્ને પણ સુખ ન હોય. સ્વાધીન પડે આત્મા પોતે જ પોતાના સુખનો દાતાર છે ને પોતે જ પાત્ર થઈને લેનાર છે. આવી જ વસ્તુ વ્યવસ્થા છે. સમયસારની 72મી ગાથામાં આત્માને ભગવાન કહીને બોલાવ્યો છે. આનંદની દશામાં લીન મુનિરાજ કહે છે કે સાંભળ, ભગવાન તારી પર્યાયમાં પામરતા છે, વસ્તુમાં પામરતા નથી. વસ્તુમાં અનંતી પ્રભુતા ભરી છે. આ એક એક શક્તિ પૂર્ણ પ્રભુતાથી ભરી છે. જ્ઞાનની પર્યાય પોતાથી ઉત્પન્ન થાય છે.
પોતાના દ્વારા તે પર્યાય દેવામાં આવે છે અને પોતાના દ્વારા તે પર્યાય લેવામાં આવે છે. બંનેનો સમય એક છે. દેનાર દાતા અને લેનાર પાત્ર બંને એક જ પર્યાયમાં છે. ગુરુ તેના દાતા નથી, શાસ્ત્ર તેનું દાતા નથી, દેવ તેનો દાતા નથી. દેવ ગુરુ શાસ્ત્ર તો બાય નિમિત્ત માત્ર છે. તેમણે જ આ કહ્યું છે કે તારામાં અક્ષય ભંડાર ભર્યો છે, તેમાં નજર કર તો નિહાલ થઈ જઈશ. તારી નિર્મળ રત્નત્રય આદિ પર્યાયનું તું જ દાતા છો, બીજું કોઈ નહીં. ને તે નિર્મળ ભાવ લેવાની પાત્રતા મય પણ તું જ છો. અહો શક્તિનો અદ્ભુત ખજાનો પ્રભુ આત્મા છે. અજ્ઞાની જીવે દયાદાન નો વિકલ્પ તે મને લાભદાયી છે, તેમ રાગની એકતા બુદ્ધિ વડે ખજાનાને તાળું દીધું છે. પણ રાગથી ભેદ કરી અંતર એકાગ્રતા કરતા તાળું ખુલી જાય છે ને તત્કાલ ખજાનામાં ગુણરત્નો ભર્યા છે તે પ્રગટ. જ્ઞાન દર્શન સુખ વીર્ય સ્વચ્છતા પ્રભુતા ઇત્યાદિ સર્વગુણની નિર્મળ દશા પ્રગટ થાય છે. આહા, તે નિર્મળ ભાવ જે પ્રગટ થયો તે પોતાથી દેવામાં આવતો ભાવ છે, તેનું દાતાર પોતે છે. તે નિમિત્ત દ્વારા કે રાગ દ્વારા દેવામાં આવે છે એમ કદી નથી. આ અનેકાન છે. પોતાથી દેવામાં આવે છે પરથી નહીં, આ અનેકાંત છે. અંદર ઊંડો વિચાર કરે તો ખબર પડે કે પૂર્વની નિર્મલ પર્યાય છે તે પણ વર્તમાન પર્યાયની દાતા છે એમ નથી. ત્યાં બાહ્ય નિમિત્તાદી મારા દાતા એ વાત ક્યાં રહે છે? સત્ય તો આવું છે ભાઈ, આવી વાત બીજે ક્યાંય નથી, શ્વેતાંબરમાંય નથી. આ સાંભળી બીજાને દુઃખ થાય પણ શું કહીએ, બીજાને દુઃખ લગાડવાની આ વાત નથી, આ તો સત્યનું જ ઉદ્ઘાટન છે. ભાઈ વિપરીત દ્રષ્ટિનું તને દુઃખ છે, વિપરીત દ્રષ્ટિ છોડી દે, તને માન લાભ થશે. પ્રશ્ન: ગુરુથી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી એમ આપ બારંબાર કહો છો, તો પછી ધર્મી પુરુષો ગુરુ પ્રતિ વિનય ભક્તિરૂપ કેમ પ્રવર્તે છે? ઉત્તર: ગુરુથી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી એ તો સત્ય જ છે, એવી જ વસ્તુસ્થિતિ છે. આ શ્રી ગુરુ આવો વસ્તુ સ્વભાવ દેશના કાળે બહુ પ્રસન્નતાથી શિષ્યને બતાવે છે, તો પાત્ર શિષ્ય તેને ઝીલીને ઉત્કટ અંત પુરુષાર્થ પ્રગટ કરી અંતઃ નિમગ્ન સ્વરૂપ નિમગ્ન થઈ સાધક ભાવના અંકુરા એવા સંકિતને ને આનંદને પ્રકટ કરી લે છે. હવે તેને વિકલ્પ કાળે શ્રી ગુરુ પ્રતિ બહુમાન અને વિનય ભક્તિ અંદર હૃદયમાં ઉછળ્યા વિના રહેતા જ નથી. સાધક દશા જ આવી હોય છે. અંદર લોકોત્તર આનંદની દશા થઈ તેને બહારમાં દેવગુરુ શાસ્ત્ર પ્રતિ વિનય ભક્તિયુક્ત પ્રવર્તન હોય જ છે, તેનો વ્યવહાર પણ લોકોત્તર હોય છે.
પછી એને વિવેક આવ્યો. નિમિત્તાની દ્રષ્ટિ તો છે, ગુરુના વચનથી પોચી ગઈ.
પણ એ પોસવા દે ની એવા ગુરુ છે આ સિંહ છે.
પ્રશ્નનો ઉત્તર કેવો શું કરે.
કોઈ આવી સાધક દશાને જાણે નહીં અને ગુરુથી જ્ઞાન થતું નથી, ગુરુ જ્ઞાનના દાતા નથી એમ વિચારી શ્રી ગુરુ પ્રતિ ઉપેક્ષા સેવે છે તે નિશ્ચયવાસી સ્વચ્છંદી છે. આનંદને ઝીલવાની
એ
વ્યવહાર
સાધક બરાબર છે.
સાધક બરાબર છે.
આજે અનંત ચતુર્દશી નો દિવસ છે અને આજે રાત ના બેસે આપ જો આજ્ઞા કરો તો આપ
એટલે આપણે એનો ઉપકાર નો બદલો યત્કિંચિત આપ્યો એમ કેવાય. એને પહેલું તત્વ
જીવન રાખ.
એ શિષ્યો નો ધર્મ છે.
બરાબર છે.
પોતાની શક્ય નું
બરાબર છે.
રેન્કો રિસ્પોન્સ મળે ને તો એકદમ
એ રિસ્પોન્સ સામાન્ય આપવું જોઈએ. રિસ્પોન્સ
તો ઉસકો
બરાબર છે એમ ત્યારે પડકાર કરે
તો એને અંદર થી
કોઈ એવી તત્વની વાત આવે
ગુરુ પ્રતિ ઉપેક્ષા સેવે તે નિશ્ચય સ્વચ્છંદી છે. આનંદ ને ઝીલવાની તેની પાત્રતા હજુ જાગી નથી. આવો નિશ્ચય વ્યવહાર ના સંધિ પૂર્વક નો કોઈ અદભુત લોકોત્તર માર્ગ છે. જેને ગુણની ધર્મની પ્રીતિ છે તેને ગુણવાન ધર્મી પ્રતિ આદર પ્રમોદ ને પ્રીતિ નો ભાવ થયા વિના રહેતો નથી. અંતર બાહ્ય વિવેક નો આવો માર્ગ છે ભાઈ. સમજણ
બરાબર
છે. એક પ્રકાર નો ઉદય ભાવ આવીને બોલીએ છીએ. બરાબર
દરેક વાત વાત માં વિતરાગ પણ નીકળે છે. વાત વાત માં વિતરાગ એ કાળે ઊભો હોય.
ચાર પ્રકારનું દાન નિર્દોષ ભાવથી દેવું એ શુભ ભાવ છે.
दान लेनार पात्र निर्ग्रह दिगंबर मुनिवर आदि छे। सम्यक दृष्टि ने भक्ति भावे आरादी नु दान देवानो भाव आवे ते शुभ छे। तथापि दान देवानो शुभ भाव थाय तेवो आत्मा मां कोई गुण नथी। एटली वार
कहे छे आईनु बोरे दे
बोरे ये वार है
पर आत्मा मां ये कोई गुण नथी। ते तो अवस्था नु विपरीत कार्य छे। विपरीत कार्य छे એક એક વચન તે તો અવસ્થા નું વિપરીત કાર્ય છે। તેને શું લેવું દેવું? ગુણનું કાર્ય તો આ છે, જો ગુણનું કાર્ય તો આ છે કે નિર્મળ અવસ્થા પ્રકટી તે પોતે દીધી ને પાત્રપણે પોતે લીધી। એટલે ગુણોનું શુદ્ધ પરિણામ જ થાય છે, અશુદ્ધ પરિણામ ને ગુણનું પરિણામ જ નથી।
તો જો જળ થઈ જાય કર્મકૃત છે, ગુણકૃત નથી।
નિર્મળ અવસ્થા પ્રગટી તે પોતે દીધી ને પાત્ર પણ એ પોતે લીધી।
સમસ્ત કર્મ થી કરવામાં આવતા જે ભાવો તેનાથી
ઉપરમ સ્વરૂપ
નિવૃત્ત સ્વરૂપ
બરાબર
પછી કરતા ભોગતા કીએ એ આનંદ ની પણ એને કરે ને ભોગવે
એવી શક્તિ તો છે, પણ શુભ ભાવ કરે એવી શક્તિ
નથી। આવી શક્તિ પરિણામી દ્રવ્ય માં છે
બરાબર,
કે પરિણામે આ રીતે
બરાબર
છે, સાપેક્ષ
અનન્ય હોય એ પરિણામે છે, અન્ય હોય એનો પરિણામે સર્વતા હોય તો
પર્યાય
કે નાશે દ્રવી ગાય નાશે
અન્ય હોય તો
મોક્ષ માર્ગ કી સિદ્ધિ નહીં હોતી। સો માંથી સો
ગામડામાં નીકળે એટલે બધા કોઈ સલામ કરે, કોઈ નમસ્કાર કરે, કોઈ આવકાર આપે, સમજી ગયા? પછી પાછો બજાર માંથી આવે અને ઘેર જાય એટલે જે પૈસા નો ઢગલો છે ને
એટલે પછી
આ કે દુંગા છે
તો પછી તમે ક્યાં જાવ? રોજ હું નમસ્કાર આપને તો આપ કહે દઉં કે પેલા સ્થિતિ એવી તરફ હોય આમ નતું કરતું, હવે બધા આમ કરો છો, બીજો રિનીર કરો છો.
મેં તો પહેલે ભી થા, અબ કોઈ મેરે સામને ભી નહીં દેતા થા, અભી પૈસા હો ગયા તો સબ મેરે કો નમસ્કાર કરને લગે. तो मैं कह दूंगा पैसे को करते हो तुम नमस्कार मेरे लिए, तो मैं उससे कह दूंगा.
एक बार बहुत सारा समझी क्या तो रोग की जरा अच्छे मेरे भाई तो इनकी हमारे पास में काय बोलते हो यार, कोई आमंत्रण ना आपे जमानो न के पार्टी में बोलावे नी, अने हवे સવારથી સાડત્રીસમાં લગ્નમાં દસ દસ પંદર પંદર કંકોત્રી આવે
એક દિવસ
મને, હું તો એનો ઈ છું, મને તો કોઈ જમવાનો કેતા નથી. હવે આ પૈસા ને કીએ
છે સાચી
વાત છે.
પૈસા આતા હે ને ઓર ભી આતી હે દસ્તાન
હે
ભાઈ બહેન નું, ભાઈ બહેન નું આવે.
હા
ટોડી છે, બિલકુલ મૂર્ખાવ છે, પરિવાર તો ઠીક પણ મુમુક્ષુ મંડળ ની ટોળી એ બધું આવી જાય એમ ભાઈ લેતા. જે હોય એ તો દેખાય ને, પાત્ર પણ પોતે લીધી. હવે આમાં વ્યવહાર થી થાય વાત ક્યાં રહી?
શક્તિ પૂરી કરી લી,
હવે આમાં વ્યવહાર થી થાય વાત ક્યાં રહી? વ્રત કરો, તપસ્યા કરો, ભક્તિ કરો, પૂજા કરો, એમ અત્યારે પ્રરૂપમાં ચાલે છે. તેને કહીએ છીએ કે એનાથી ધર્મ કદી નહીં થાય એવો શુભભાવ આવે ખરો, સાધક ને યથાસંભવ આવે જ આવે, પણ તે ભાવ ગુણની વિપરીત અવસ્થા છે. શુભ ભાવ લેવા દેવાની ચેષ્ટા સુપાત્રપણું નથી, શુભ ભાવ પોતામાં રાખવાની ચેષ્ટા તે સુપાત્રપણું નથી.
લેવા દેવાની ચેષ્ટા, લોકો કહે છે કે શુભ ભાવ મંદ કથાએ કરવી તો જોઈએ, સુપાત્ર છે,
સુપાત્ર પણ નથી. ધર્મીને શુભ ભાવ આવે પણ અને એને તેનાથી કાંઈ લેવા દેવા નથી, એને તો જે ગુણના કાર્યરૂપ રત્નત્રયની નિર્મલ અવસ્થા થાય તેનાથી લેવા દેવા છે. ભાઈ, આ સ્ત્રી પુરુષ નપુંસકના દેહ તે તારી ચીજ નથી, દેહના આકાર એ તો જળ પરમાણુની ચીજ છે, ઇન્દ્રિયના આકાર તે જળ માટીના આકાર છે, તે આકાર તારાથી થયા નથી. અરે શુભ ભાવે તારાથી થયો નથી, પર્યાય બુદ્ધિથી વિકાર પર્યાયમાં ઊભો થાય છે, તે કાંઈ તારા ગુણનું કાર્ય નથી. ગુણનું કાર્ય તો અભેદ એ ગુણી ચૈતન્ય દ્રવ્યની દ્રષ્ટિ કરતા પ્રકટ થાય છે. ગુણનું કાર્ય તો અભેદ એ ગુણી ચૈતન્ય દ્રવ્યની દ્રષ્ટિ કરતા પ્રકટ થાય છે, ત્યારે પ્રગટ થાય છે, ને વિકારનો તેમાં અભાવ જ છે.
ગુણીને જ્યારે જાણે ત્યારે ગુણનું પરિણામ શરૂ
થાય છે.
એ ગુણને જાણે
તો નહીં થાય,
તો શું થાય?
ગુણને જાણે તો દોષ પ્રગટ થાય, ગુણ પ્રગટ ન થાય. ગુણના લક્ષ્ય ગુણ પ્રગટ ન થાય, ગુણીના લક્ષ્ય ગુણ પ્રગટ થાય.
બિલકુલ તો છે,
હા એકદમ ગુણ ભેદ છે ને, એના લક્ષ્ય તો રાગ ની વિકલ્પ પર્યાય નું લક્ષ કરે તો પણ દબાવું તો ગુણ ભેદ નું લક્ષ કરે તો પણ દબાવું
બરાબર છે.